એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ગહન ચર્ચા કરવાના છીએ જે લખાયું તો લગભગ 500 વર્ષ પહેલા, પણ એમ લાગે કે જાણે આપણા માટે જ લખાયું હોય.
હા, બિલકુલ.
પુસ્તક છે બાલ્દાસારે કાસ્ટિગ્લિયોનીનું ધ બુક ઓફ ધ કોર્ટિયર, ગુજરાતીમાં કહીએ તો કદાચ આદર્શ દરબારી.
બરાબર.
આમ તો 16મી સદીના ઇટાલીના રાજદરબારની વાત છે, પણ જોવાનું એ છે કે એ આજના આપણા પ્રોફેશનલ અને સોશિયલ જીવનને કેવી રીતે સ્પર્શે છે. ખરેખર રસપ્રદ છે.
ચોક્કસ. અને આ પુસ્તક જુઓ, કોઈ જૂના જમાનાની મેનર્સની ગાઈડબુક નથી, એનાથી ઘણું વધારે છે. આ તો વાત કરે છે કે એક આદર્શ વ્યક્તિ કેવું હોઈ શકે, એનામાં કયા ગુણો હોવા જોઈએ અને એનો સમાજમાં રોલ શું છે. એટલે પર્સનલ ગ્રોથ, સોશિયલ સ્કિલ્સ, નેતૃત્વ,
નૈતિક નેતૃત્વ કહી શકાય.
હા, નૈતિક નેતૃત્વ અને માણસ તરીકે શ્રેષ્ઠ બનવાની જે મથામણ હોય ને, એની વાત છે. આ બધું આજે પણ એટલું જ મહત્વનું છે, નહીં?
સાચી વાત છે. ખાસ કરીને સંબંધો બનાવવા, ક્યાંક પ્રભાવ પાડવો હોય, સાચી રીતે લીડ કરવું હોય ત્યારે
આ સમજ બહુ કામ લાગે.
તો આ કમાલનું પુસ્તક લખનાર કોણ હતા? બાલ્દાસારે કાસ્ટિગ્લિયોની, 1478 થી 1529. અને મજાની વાત એ છે, ખબર છે, કે તેઓ પોતે જ આ પુસ્તકના આદર્શોનું જીવંત ઉદાહરણ હતા. ખાલી લેખક નહીં,
ના ના,
એ એક કુશળ દરબારી હતા, રાજદ્વારી, સૈનિક અને એ જમાનાના મોટા ગજાના માનવતાવાદી પણ. એમનો જન્મ ઉમદા કુટુંબમાં, ભણતર પણ ઉચ્ચ કોટીનું.
અને સૌથી અગત્યનું શું છે ખબર છે? એમણે આ બધું ખાલી વાંચીને નથી લખ્યું, આ એમના પોતાના જીવનના અનુભવોનો નિચોડ છે.
અચ્છા.
એમણે ઇટાલીના બહુ જ પ્રખ્યાત અને સંસ્કારી ગણાતા ઉર્બિનોના દરબારમાં લાંબો સમય વિતાવ્યો હતો. ડ્યુક ગાઈડોબાલ્ડો અને ડચેસ એલિઝાબેટા ગોન્ઝાગાનો દરબાર.
હા, પુસ્તકમાં એનો ઉલ્લેખ છે.
બરાબર. એ જ દરબાર છે જ્યાં પુસ્તકની કાલ્પનિક ચર્ચાઓ થાય છે, અને એ દરબાર એના સાંસ્કૃતિક વાતાવરણ માટે આખા યુરોપમાં જાણીતો હતો.
વાહ.
પછીથી પોપના રાજદૂત તરીકે સ્પેનમાં પણ સેવા આપી. એટલે જુઓ, સત્તા, રાજકારણ, માણસનો સ્વભાવ, આ બધાની ઊંડી સમજ એમને હતી.
એટલે જ એમના લખાણમાં વજન છે.
બિલકુલ. આ અનુભવે જ એમના લખાણને અધિકૃતતા આપી છે.
તો આ પુસ્તક છે શું? એનું બંધારણ કેવું છે? આપે કહ્યું એમ કોઈ સીધી સાધી ગાઈડ નથી.
ના,
પણ એકદમ રસપ્રદ રીતે સંવાદના રૂપમાં લખાયેલું છે, જાણે આપણે ઉર્બિનોના મહેલમાં બેઠા હોઈએ.
હા, બરાબર.
અને ત્યાં ડ્યુક અને ડચેસની હાજરીમાં એ સમયના ખરેખરા જાણીતા લોકો, સ્ત્રીઓ અને પુરુષો, 4 સાંજ સુધી એક રમત જેવું રમી રહ્યા છે.
હા, રમત જ હતી. અને રમત શું હતી કે ભાઈ, એક આદર્શ દરબારી કેવો હોવો જોઈએ એને વ્યાખ્યાયિત કરો.
ઓકે.
અને પુસ્તકનો જે મૂળ વિચાર છે ને, એ છે કે આદર્શ દરબારી એટલે ખાલી તલવારબાજ યોદ્ધો નહીં, કે ખાલી પોથી પંડિત વિદ્વાન નહીં.
હા.
પણ એક કમ્પ્લીટ પેકેજ. એનામાં શારીરિક તાકાત અને ગ્રેસ હોય, બુદ્ધિનું ઊંડાણ હોય, કળા સંગીતની સમજ હોય, અને સાથે જ લોકોને મળવા હળવાની, વાતચીત કરવાની અદ્ભુત આવડત પણ.
અને આ બધું કેવી રીતે?
હા, અહીં કાસ્ટિગ્લિયોની એક જબરજસ્ત શબ્દ આપે છે, સ્પ્રેઝાતુરા.
સ્પ્રેઝાતુરા, આ શબ્દ વારંવાર આવે છે, આનો મતલબ શું થાય સરળ ભાષામાં કહીએ તો?
સ્પ્રેઝાતુરા એટલે એવી કળા કે જેનાથી બધું એકદમ સહેજ લાગે, આસાન લાગે, જાણે કોઈ મહેનત વગર થઈ રહ્યું હોય એવું.
ભલે પાછળ ગમે તેટલી મહેનત હોય.
હા, ભલે પાછળ કલાકોની મહેનત કે વર્ષોનો અભ્યાસ હોય, પણ દેખાવ એવો કે આ તો મારા માટે રમત વાત છે.
જેમ કે કોઈ મોટું ક્રિકેટર સહેલાઈથી સિક્સર મારે.
બરાબર. અથવા કોઈ કુશળ વક્તા જાણે એમ જ બોલતા હોય, પણ પાછળ કેટલી તૈયારી હોય. દેખાડો ટાળવો પણ શ્રેષ્ઠતા છતી થવી, એ છે સ્પ્રેઝાતુરા.
એટલે એફર્ટલેસ એક્સલન્સ.
એક્ઝેક્ટલી, એફર્ટલેસ એક્સલન્સ.
વાહ, ખૂબ જ રસપ્રદ. તો પછી એ આટલી બધી મહેનત કરીને આવો આદર્શ દરબારી બનવાનો મતલબ શું? ખાલી શોભાનો ગાંઠિયો બનવા માટે કે સમાજમાં વટ પાડવા?
ના ના, બિલકુલ નહીં. કાસ્ટિગ્લિયોની કહે છે કે આ બધી કળા અને ગુણોનો એક ઉચ્ચ હેતુ છે.
શું હેતુ?
હેતુ છે પોતાના શાસક એટલે કે રાજા કે રાજકુમારનો વિશ્વાસ જીતવાનો.
અને શા માટે?
જેથી દરબારી રાજકુમારને સાચી સલાહ આપી શકે, ક્યારેક કડવું સત્ય પણ કહી શકે અને તેને એક સારો, ન્યાયી અને પ્રજાનું ભલું કરનારો શાસક બનવા માટે પ્રેરિત કરી શકે.
ઓહો, એટલે આ ખાલી મેનર્સની બુક નથી?
જરાય નહીં, આ તો લીડરશિપ, એથિક્સ અને પોલિટિકલ ફિલોસોફીની ગહન ચર્ચા છે.
ચાલો ત્યારે હવે પુસ્તકની મુખ્ય વાતોમાં થોડા ઊંડા ઉતરીએ. આ ચાર સાંજની ચર્ચામાં કયા કયા મુદ્દાઓ આવે છે? શરૂઆત ક્યાંથી થાય છે? પુસ્તક એક એટલે કે પહેલી સાંજની ચર્ચા, અહીં દરબારીના પાયાના ગુણોની વાત છે. જેમ કે એ જમાના પ્રમાણે ઉમદા કુળમાં જન્મ જરૂરી ગણાતો, કેમ કે એનાથી સમાજમાં સ્વીકૃતિ સહેલી બને.
હા, એ સમયની વાસ્તવિકતા હતી.
પછી દેખાવ સારો અને શરીર સુડોળ હોવું જોઈએ, શારીરિક ગ્રેસ. મુખ્ય કામ ભલે શસ્ત્રોનું હોય, એટલે કે સારો યોદ્ધા તો હોવો જ જોઈએ, પણ એની બહાદુરી સાથે શાંતિના સમયમાં વિનમ્રતા અને પેલી ગ્રેસ પણ હોવી જોઈએ.
અને સ્પ્રેઝાતુરા તો ખરી જ.
હા, એ તો ખરી જ. પછી ભલે એ લડાઈ હોય, ઘોડેસવારી હોય કે નૃત્ય, બધું એકદમ સહજ લાગવું જોઈએ.
અને ખાલી શારીરિક ક્ષમતા જ નહીં, બુદ્ધિ અને કળા પણ એટલા જરૂરી ગણાયા છે. નહીં,
બિલકુલ. ગ્રીક અને લેટિનનું જ્ઞાન, ઇતિહાસ, કવિતાની સમજ, સારું લખવાની અને બોલવાની આવડત, આ બધું જોઈએ.
અને કળા.
હા, કળા પ્રત્યે રૂચિ અને સમજ, ખાસ કરીને સંગીત. સારું ગાઈ શકવું, કોઈ વાદ્ય વગાડી શકવું, અને ફક્ત મનોરંજન નહીં પણ આત્માને ઉન્નત બનાવવાનું સાધન ગણ્યું છે.
આ ખરેખર નવાઈની વાત લાગે છે કે એ જમાનામાં પણ આટલું મહત્વ અપાતું હતું.
સાચી વાત છે. એટલે એમનો આદર્શ છે એક એવો માણસ જે યોદ્ધા પણ છે અને કવિ પણ, ખેલાડી પણ છે અને વિદ્વાન પણ, એક ઓલરાઉન્ડર.
બરાબર. એટલે પહેલા ભાગમાં એક ચિત્ર તૈયાર થયું કે આદર્શ દરબારી કેવો દેખાય, એનામાં શું શું હોવું જોઈએ, પણ આ બધી આવડતનો ઉપયોગ કેવી રીતે કરવો. એટલે હવે પુસ્તક બે, બીજી સાંજની ચર્ચા એના પર છે, ખરું?
એકદમ સાચું.
હવે વાત આવે છે કે આ બધા ગુણો અને કૌશલ્યોનો સમાજમાં, દરબારના રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો. અને અહીં ટાઈમિંગ અને સમજદારી બહુ મહત્વના છે. એટલે કે પોતાની આવડતની બડાઈ નથી મારવાની, પણ યોગ્ય સમયે સહેજતાથી એ દેખાવી જોઈએ. વાતચીત કરવાની કળા પર ખૂબ ભાર મુકાયો છે.
હા, કમ્યુનિકેશન.
સામે કોણ છે એ જોઈને વાત કરવી, સ્પષ્ટ અને સુંદર રીતે બોલવું, સારી રીતે વાત માંડીને કહેવી, અને હા, રમૂજ વૃત્તિ, ફેરિસીઆઈ, આના પર તો લાંબી ચર્ચા છે.
રમૂજ કેવી હોવી જોઈએ?
હળવી મજાક કરવી, ચતુર જવાબ આપવા, પણ એ ધ્યાન રાખવું કે રમૂજ ક્યારે કોઈને દુઃખ પહોંચાડનારું, અભદ્ર કે ક્રૂર ન હોવું જોઈએ. સારી રમૂજ તો બુદ્ધિ અને આત્મવિશ્વાસની નિશાની છે.
એટલે ખાલી હોશિયાર હોવું પૂરતું નથી, સોશિયલી સ્માર્ટ પણ હોવું જરૂરી છે.
બિલકુલ. ઈર્ષ્યા, નિંદા, ઝઘડાથી દૂર રહેવું અને રાજકુમાર સાથેનો સંબંધ એકદમ માનભર્યો પણ ચમચાગીરી નહીં, જેને કહીએ ને આદરપૂર્ણ પરિચિતતા.
આજના જમાનામાં જેને સોશિયલ ઇન્ટેલિજન્સ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહીએ, એની જ વાત છે ને?
હા, એ જ. પ્રતિભાનો ઉપયોગ સંબંધ બાંધવા અને આદર મેળવવા માટે, ખાલી દેખાડા માટે નહીં.
બરાબર. હવે ત્રીજી સાંજે એટલે કે પુસ્તક ત્રણમાં ચર્ચાનો ફોકસ બદલાય છે અને આવે છે આદર્શ દરબારી સ્ત્રી પર, ડોના દી પલાત્સો.
હા,
શું એના ગુણો પુરુષ જેવા જ હોવા જોઈએ કે અલગ?
ઘણા અંશે હા. ઉમદા જન્મ, સુંદરતા, બુદ્ધિ, પેલી સ્પ્રેઝાતુરા, શિક્ષણ, કળા સંગીતની સમજ, વિનોદ વૃત્તિ, આ બધું તો એનામાં પણ હોવું જોઈએ.
પણ ફરક ક્યાં છે?
ફરક એ છે કે આ ગુણોની અભિવ્યક્તિ સ્ત્રી સહજ રીતે થવી જોઈએ, એટલે કે વધુ નમ્રતા, કોમળતા અને વિવેક સાથે. એને વધારે પડતી મર્દાની ગણાતી પ્રવૃત્તિઓ જેમ કે શસ્ત્રોનો ઉપયોગ કે બહુ રફ ઘોડેસવારી, એ ટાળવાની સલાહ છે.
અને એની ભૂમિકા શું ગણાય છે? મુખ્ય ભૂમિકા દરબારમાં એક સંસ્કારી, સુમેળભર્યો માહોલ બનાવવાની અને પુરુષોને સારા કાર્યો માટે પ્રેરિત કરવાની.
પણ રસપ્રદ વાત એ છે કે આ વિભાગમાં સ્ત્રીઓની ક્ષમતા અને બુદ્ધિ પર જોરદાર ચર્ચા થાય છે.
હા, મેં પણ એ નોંધ્યું.
એક પાત્ર છે ગાસ્પારે પલ્લીવિસીનો, જે થોડો સ્ત્રી વિરોધી મત રજૂ કરે છે. પણ બીજા ઘણા પાત્રો, ખાસ કરીને જુલિયાનો દે મેડિસી, એ સ્ત્રીઓની બુદ્ધિ, હિંમત અને શાસન ક્ષમતાનો પણ જોરદાર બચાવ કરે છે અને ઇતિહાસમાંથી દાખલા પણ આપે છે.
એ જમાના પ્રમાણે આ ખરેખર પ્રગતિશીલ ચર્ચા કહેવાય.
ચોક્કસ, ભલે એ સમયની મર્યાદાઓ દેખાય પણ સ્ત્રીઓને ઓછી નથી આંકવામાં આવી, એ મહત્વનું છે.
અને હવે ચોથી અને છેલ્લી સાંજ, પુસ્તક ચાર, જે આખા પુસ્તકનો સાર અને શિખર છે. અહીં દરબારી બનવાના ઉચ્ચ હેતુની વાત આવે છે, નહીં પેલી રોલ એન્ડ ગોલવાળી વાત.
બરાબર, અહીં દલીલ એ છે કે પહેલા ત્રણ દિવસમાં જે પણ ગુણો અને કળાની વાત થઈ એ બધું કદાચ નકામું છે જો એનો કોઈ મોટો ઉમદા હેતુ ન હોય.
અને એ હેતુ શું છે?
રાજકુમારનો વિશ્વાસુ સલાહકાર અને માર્ગદર્શક બનવું. પોતાની બધી આવડત, વશીકરણ, સમજણ આ બધાનો ઉપયોગ કરીને રાજકુમારને સત્ય કહેવાની હિંમત કેળવવી.
એટલે કે સ્પીકિંગ ટ્રુથ ટુ પાવર.
હા, એ જ. તેને સારો, ન્યાયી અને પ્રજાનું હિત જોનારો શાસક બનવામાં મદદ કરવી. અહીં દરબારી ખાલી શોપીસ મટીને એક નૈતિક અને રાજકીય પ્રભાવ પાડનાર વ્યક્તિ બને છે.
આ તો બહુ મોટી જવાબદારી થઈ.
બહુ જ. અને પુસ્તકનો અંત તો ખૂબ જ સુંદર, એક પ્રેમની ફિલોસોફી સાથે થાય છે, ખરું ને?
હા, એ ક્લાઇમેક્સ છે. પિયેટ્રો બેમ્બો નામના પાત્ર દ્વારા નિયોપ્લેટોનિક પ્રેમ પર એક અદ્ભુત પ્રવચન છે.
એને પ્રેમની સીડી જેવું સમજી શકાય નહીં.
હા, શરૂઆત થાય છે કોઈ વ્યક્તિના શારીરિક સૌંદર્ય પ્રત્યેના આકર્ષણથી.
હા,
પણ સમજદાર દરબારી આને પહેલું પગથિયું ગણે છે.
અને પછી
ધીમે ધીમે તે શારીરિક સૌંદર્યથી ઉપર ઉઠીને આત્માના સૌંદર્ય, વિચારોના સૌંદર્ય, સારા ગુણોના સૌંદર્યની કદર કરતા શીખે છે.
અને અંતે
આ બધું તેને સુંદરતાના મૂળ સ્ત્રોત એટલે કે દૈવી, ઈશ્વરીય સુંદરતા તરફ દોરી જાય છે. આમ દરબારીનું જીવન ભૌતિકથી શરૂ થઈને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બની જાય છે, જાણે એક સંપૂર્ણ માનવ બનવાની યાત્રા.
ખરેખર અદ્ભુત. આખા પુસ્તકનો સાર જાણે આમાં આવી જાય છે.
આ પુસ્તકમાંથી ઘણા મહત્વના વિચારો કે થીમ્સ સામે આવે છે. પહેલું તો પેલું સ્પ્રે જાતુરા. મને લાગે છે કે આજના પ્રોફેશનલ વર્લ્ડમાં આ બહુ બહુ જ કામની વસ્તુ છે.
કેવી રીતે?
આપણે જે પણ કામ કરીએ, ભલે ગમે તેટલી મહેનત કરી હોય, પણ તેને એવી રીતે રજૂ કરવું કે જાણે બધું સહેલું છે, એ જે આત્મવિશ્વાસ અને કમ્ફર્ટ દેખાડવાની કળા છે ને, એ.
બરાબર. બીજો મોટો વિચાર છે લુઓમો યુનિવર્સાલે, એટલે કે બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ. કાસ્ટિગ્લિયોની એક એવા વ્યક્તિની વાત કરે છે જે ઘણા બધા ક્ષેત્રોમાં જાણકાર અને કુશળ હોય.
હા, ઓલરાઉન્ડર.
આજકાલ જ્યારે બધા એક જ વિષયના સુપર સ્પેશિયલિસ્ટ બનવા માંગે છે, ત્યારે આ વિચાર આપણને યાદ અપાવે છે કે વ્યાપક જ્ઞાન અને અલગ અલગ સ્કિલ્સ હોવી કેટલી જરૂરી છે.
એનાથી આપણે વધુ એડેપ્ટેબલ બની શકીએ.
હા, અને ક્રિએટિવ પણ.
અને પેલો નૈતિક હેતુવાળો મુદ્દો પણ ભોગમ્યો. દરબારીની બધી આવડતનો છેવટનો ગોલ ખાલી પોતાનો ફાયદો જોવાનો નથી,
ના,
પણ પોતાના પ્રભાવનો ઉપયોગ સારા શાસન માટે, સાચી વાત કહેવા માટે કરવાનો છે. આ એક મોટી જવાબદારી છે જે આજે પણ લીડર્સ માટે એટલી જ લાગુ પડે છે.
ચોક્કસ. અને પ્રેમની સીડીવાળો વિચાર પણ. એ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ફક્ત બાહ્ય દેખાવ કે ભૌતિક વસ્તુઓ જ બધું નથી. એનાથી આગળ વધીને ઊંડા અર્થ, સારા વિચારો અને કદાચ આધ્યાત્મિક શાંતિ શોધવી પણ જરૂરી છે. એ આપણને સુપરફિશિયલ વસ્તુઓથી ઉપર ઉઠવા પ્રેરે છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય એવા છે. આપણે થોડા યાદ કરીએ.
હા, ચોક્કસ.
જેમ કે પેલું સ્પ્રેઝાતુરા વિશે.
હા,
સાચી કળા એ છે જે કળા જેવી ન લાગે.
હા, મતલબ કે તમારી માસ્ટરી એટલી સહેજ હોવી જોઈએ કે એ બનાવતી કે બહુ મહેનત કરેલી ના લાગે, સ્વાભાવિક લાગે.
અને દરબારીના હેતુ વિશે, રાજકુમારનું મન જીતો જેથી તેને સત્ય કહી શકાય અને સારા માર્ગે વાળી શકાય.
આ વાતમાં કેટલી ઊંડાઈ છે. અને નૈતિક હિંમત પણ, ખાલી ખુશામદ નહીં પણ સાચી સલાહ આપવાની જવાબદારી.
અને પેલો પ્રેમની સીડીનો વિચાર, શારીરિક સૌંદર્ય એ દૈવી સૌંદર્ય તરફનું પહેલું પગથિયું છે.
ભૌતિક જગતમાંથી જ આધ્યાત્મિકતાનો રસ્તો શોધવાની વાત. બહુ સુંદર.
અને જ્ઞાનના મહત્વ પર પણ ભાર છે. જેની પાસે જ્ઞાન નથી તે સારું બોલી કે લખી શકતો નથી.
એટલે કે વાસ્તવિક સમજણ જરૂરી છે, ખાલી શબ્દોની રમત નહીં.
આ બધા વિચારો ભલે 500 વર્ષ જૂના દરબારના સંદર્ભમાં હોય, પણ આજના જીવનમાં પણ એનું મહત્વ છે. એના વિશે વાત કરીએ.
હા, બિલકુલ. જેમ કે પ્રોફેશનલ લાઈફમાં સ્પ્રેઝાતુરા, કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય કે ઇન્ટરવ્યૂ હોય, જો તમે તૈયારી એવી રીતે કરો કે તમે ત્યાં એકદમ સહજ અને આત્મવિશ્વાસુ લાગો તો એની અસર અલગ જ પડે છે. આ એક પ્રકારનું પર્સનલ બ્રાન્ડિંગ જ થયું ને?
સાચી વાત છે. અને પેલી બહુમુખી પ્રતિભાની વાત, આજે કરિયર કેટલી ઝડપથી બદલાય છે.
બહુ જ.
જો આપણી પાસે અલગ અલગ સ્કિલ્સ અને વ્યાપક સમજ હોય તો આપણે કોઈ પણ બદલાવ માટે વધુ તૈયાર રહી શકીએ છીએ. કોલેજમાં ખાલી એક જ વિષય ભણવાને બદલે બીજી એક્ટિવિટીઝ કે શોખ કેળવવા કેટલા ફાયદાકારક છે એ આ પુસ્તક સમજાવે છે.
અને નૈતિક નેતૃત્વની વાત કરીએ તો સત્તાને સત્ય કહેવું, આ હિંમત અને કુશળતા આજે પણ કોઈ પણ સંસ્થા માટે બહુમૂલ્ય છે.
પણ એ કહેવું કેવી રીતે?
હા, એ કેવી રીતે કહેવું, ક્યારે કહેવું, કોને કહેવું એની સમજ આ પુસ્તકમાંથી મળે છે. પહેલા વિશ્વાસ કેળવવો પડે, સંબંધ બાંધવો પડે, પછી સાચી વાત પણ કહી શકાય.
અને સોશિયલ સ્કિલ્સ, એ તો કાયમ જરૂરી છે. સારી રીતે વાતચીત કરવી, હળવી રમૂજ કરવી, લોકોની લાગણી સમજવી,
આ બધું તો સારા સંબંધો બાંધવા અને જાળવવા માટે પાયાનું છે. ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય કે ઓફિસ.
કેસ્ટિગ્લિયોનીની સલાહો આજે પણ કામ લાગે તેવી છે. કદાચ એટલું જ કે આજકાલની જેમ સોશિયલ મીડિયા પર દેખાડો કરવાની વાત એ નથી કરતા.
હા હા, એ વાત સાચી. અને છેલ્લે પેલી ઊંડા અર્થની શોધ. આ પુસ્તક આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં ખાલી સફળતા કે મોજ શોખ પાછળ ભાગવાને બદલે કંઈક ઉચ્ચ મૂલ્યો જેમ કે ન્યાય, જ્ઞાન, સર્જનાત્મકતાને પણ મહત્ત્વ આપીએ. આપણા કામને મોટા હેતુ સાથે જોડીએ.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણું જાણવા અને વિચારવા મળ્યું. મારા માટે તો સૌથી વધુ પ્રભાવશાળી વિચાર પેલો સ્પ્રેઝર તુરાનો રહ્યો. કેવી રીતે મહેનતને સહજતામાં બદલવી અને બીજું એક સંપૂર્ણ વ્યક્તિ બનવાનો પ્રયાસ જેમાં કળા, જ્ઞાન, શારીરિક ક્ષમતા અને નૈતિકતા બધું જ સમાયેલું હોય.
અને મારા માટે સૌથી મોટી શીખ એ છે કે સુંદરતા, નૈતિકતા અને પ્રભાવ આ ત્રણે વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. તમે શું કરો છો એ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું એ છે કે તમે એ કેવી રીતે કરો છો.
બરાબર.
અને પોતાને જ જાણે કલાકૃતિની જેમ ઘડવાનો વિચાર, એવી કલાકૃતિ જે સુંદર પણ હોય અને સમાજ માટે ઉપયોગી પણ, એ ખરેખર અનોખો અને પ્રેરણાદાયક છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.